તારીખ 24/12/1989 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 385-387 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 115
જાણે કરી શકતા નથી ને કરવું પડે છે એવી મારી સ્થિતિ છે. ઘણી ક્રિયા તો શૂન્યપણાની પેઠે વર્તે છે. ખાવું પીવું ઉદયગત નોર્મલ ક્રિયા છે, એમાં તો જાણે ક્યાં અમારો ઉપયોગ લાગતો નથી, એમને ઓટોમેટિક થઈ જતો હોય, યંત્રવત ઉપયોગ વગર જાણે ઉપયોગ દેતા નથી ને થઈ જતો હોય એવા એટલા ઉપર છેલ્લા ઉપયોગથી શૂન્યની જેમ એ બધી ક્રિયા થઈ જાય છે. એમાં ઉપયોગની શૂન્યતા છે, સાવધાનીની શૂન્યતા છે, સાવધાની નથી આવતી. માણસ સામાન્ય માણસ ખાય છે પીએ છે તો કેટલા ચીકણા પરિણામથી ખાય, આ બરાબર બન્યું છે કે નહીં, શાક બરાબર બન્યું છે કે નહીં, રોટલી બરાબર છે કે નહીં, અથાણું બીજું ત્રીજું ચીજ બધું બરાબર છે કે નહીં, થાળી સાફ કરેલી છે કે નહીં, કાંઈ જોઈતું તો નથી ને વાટકામાં, તારા આત્મામાં બધું ચોંટી ગયું એનો ખ્યાલ નથી, આત્માને કેટલો કચરો ચોઈટો છે અને એ કચરાનો આહાર કરે છે એની ખબર નથી. થાળી વાટકાને કંઈક ચોઈટું હોય તો આત્માને ચોંટી જાય ને એવા ચીકણા પરિણામથી, નાના નાના ઉદયની અંદર, સામાન્ય ઉદયની અંદર પણ એટલા ચીકણા પરિણામથી વર્તે. જો જ્ઞાનીની દશા ઘણી ક્રિયા તો શૂન્યપણાની પેઠે વર્તે છે, ધ્યાન જ નથી હોતું અમારું, એમને થઈ જાય છે. આવી સ્થિતિ છતાં ઉપાધિ જોગ તો બળવાનપણે આરાધીએ છીએ. આવી સ્થિતિ હોવા છતાં જે વ્યવસાય આદિનો પ્રસંગ છે, બળવાન પ્રસંગ છે, એમાં ચાલવાનું, એમાં રહેવાનું, એમાં પ્રવર્તવાનું થઈ રહ્યું છે, એ વેદવું વિકટ ઓછું લાગતું નથી, એની વેદના ભઠ્ઠી જેવી છે. આ નીકળ્યું એમાંથી વેદવું ઓછું નથી લાગતું, કારણ કે આંખની પાસે જમીનની રીતિ ઉપડાવવાનું કાર્ય થવા થાય છે. આંખ રજકણ ન કરી શકે એ આંખને એમ કેમ કહ્યું છું, કામ આપ્યું છે કે હુંડલો ભરીને રીતિ અહીંથી ઉપાડીને અહીંયા નાખી દે, કેવી રીતે કરે, એવી સ્થિતિ થઈ પડી છે. જેમ દુખે, અત્યંત દુખે, દુખે અને અત્યંત દુખે, આ ભઠ્ઠી જેવું દુઃખ થવું વિકટ છે, તેમ ચિત્તને ઉપાધિ તે પરિણામ રૂપ થવા બરાબર છે. એ ઘણું ઉપાધિ એવી અત્યંત દુઃખવાળી સ્થિતિ છે, એવી બરાબર એવી પરિસ્થિતિ થઈ છે. સુગમપણા એ સ્થિત ચિત્ત હોવાથી વેદનાને પણ સમ્યક પ્રકારે વેદે છે. હવે એક બીજું પડખું છે પરિણામની અંદર, એમાં એવી વેદનાને પણ સમ્યક પ્રકારે વેદવી, એવી વેદનાને પણ આત્માને વળગી રહીને વેદવી, આત્માભિમુખ રહીને વેદવી, આત્માનો આશ્રય નહીં છોડીને વેદવી, એ પ્રકારે વેદીએ છીએ. એકાકાર નથી થતા, સમ્યક પ્રકારે વેદે છે. સુગમપણાએ સ્થિત ચિત્ત હોવાથી વેદનાને સમ્યક પ્રકારે વેદે છે. અખંડ સમાધિ પણ વેદે છે, તો સમાધાન નથી થતું. આ વાત લખવાનો આશય તો એમ છે કે જે આવા ઉત્કૃષ્ટ વૈરાગ્યને વિશે આવો ઉપાધિ જોગ વેદવાનો જે પ્રસંગ છે તેને કેવો ગણવો, આમ પ્રશ્ન ઉઠાવ્યો છે. અત્યારે તમને આ વાત લખી છે એનો આશય એ છે કે એક બાજુથી અમને ઉત્કૃષ્ટ વૈરાગ્ય અંદરમાં વર્તે છે, બીજી બાજુથી આવો પ્રબળ ઉપાધિ યોગ વર્તે છે અને એને આ પ્રકારે વેદીએ છે, આ પ્રકારે સમાધિ કરીએ છે, તો આ બધી પરિસ્થિતિને કેવો ગણવો, તમે શું સમજો? આવી વાત કહેતા અમારી દશાને કાંઈ સમજો છો, ઓળખો છો, કાંઈ ખ્યાલ આવે છે, કાંઈ પકડાય છે, કાંઈ જ્ઞાન દશા, એમ કહેવું છે. શું વાત લઈ જાય છે? સુભાગભાઈ ઉપરનો પત્ર છે ને, તો કે અમને અમારી અંતરંગ દશાથી ઓળખો છો કે ઓક્ષંગના એ ઓળખો છો? આ ફોડ પાડે છે. આવો ઇતિહાસ ભાગ્યે જ મળે કે એક જ્ઞાની બીજા જ્ઞાની થવા યોગ્ય સુપાત્ર જીવને પોતાની અંતરંગ પરિણતિની ઓળખાણ કેવી રીતે કરાવે છે અને એ ઓળખાણ કરાવે છે ત્યારે કેવી કેવી વાતોની રજૂઆત કરે છે, એની સામે કેવા પ્રશ્ન મૂકે છે, આ બધી અંદરની ઊંડી વાતો બહાર આવી છે. તેને કેવો ગણવો અને આ બધું શા અર્થે કરવામાં આવે છે, શું કરવા કરીએ છીએ, આ ઉપાધિ કોણ પ્રાણે કરાવે છે, કોણ આમ કરીએ છીએ, શા માટે કરીએ છીએ, અને જાણતા છતાં તે કેમ મૂકી દેવામાં આવતો નથી, ઉપાધિ એનો ત્યાગ કેમ થતો નથી, ઉઠે છે કે તમને ઉપાધિ યોગ દુઃખદાયક લાગે છે તો ત્યાગી થઈને નીકળી જા, એમ કેમ કરતા નથી, શા માટે ઉદયમાં રોકાણા છો, કેમ ત્યાગ કરતા નથી, એમ પોતે પ્રશ્ન ઉઠાવ્યા છે કે કઈ આવી વિચારણા ચાલે છે, આ બધું વિચારવા યોગ્ય છે કે કેમ આમ છે, એ વાતને પોતાની દશા રજૂ કરીને ઓળખાવા માટે વિચારણામાં મૂકી દીધી, બે ત્રણ પ્રશ્નો રાખીને. નાનીઓની સ્થિતિ એવી જ હોય છે, કોઈનો વૈરાગ કમ દેખાય, કોઈનો વૈરાગ્ય વધારે દેખાય, હોય તો જે હોય તે જ હોય, દેખાવમાં ફેર પડે ખરો. ચાલતી બીજા જ્ઞાની લઈએ, સુગાનીજીનો ઇતિહાસ પ્રસિદ્ધ છે આપણી પાસે, થોડો અભ્યાસ પણ ચાલે છે એમના જીવન વિશેનો. તો અનેક જગ્યાએ એ વાત આવી છે કે પ્રથમ પણ કેટલો દર્શન પરિસર વિધ્યો છે, કેટલો અજ્ઞાન પરિસર વિધ્યો છે, કેટલો સ્વરૂપ પ્રાપ્તિનો તરફડાટ હતો, ત્યાર પછી પણ કેટલી ઉદાસીનતાથી ગ્રસ્તમાં રહ્યા છે, છતાં કેવા કેવા કામ કરતા જોવામાં આવ્યા છે. અને છતાં એમ લખે છે કે દેવાદિ પ્રત્યે ઉપયોગ જાય તો ભઠ્ઠી જેવું દુઃખ છે, અશુભ યોગમાં વર્તે છે કે નહીં સામે સામે. હવે એમના જે સમીપમાં રહેનારા જગતવાસી જીવો, એમનો પરિવાર, એમની સાથે વ્યવસાયમાં આવનારા જીવો, એમની સાથે ધર્મના કારણે પરિચયમાં યોગમાં આવનારા જીવો, એમ યોગ તો બધાને પોતપોતાની રીતે જુદા જુદા પ્રકારે હતો. કુટુંબને કુટુંબીઓની જેમ હતો, વ્યાપારીઓને વ્યાપારીઓની જેમ હતો, મુમુક્ષુને મુમુક્ષુની જેમ હતો. આ એક આપણા જેવા મુમુક્ષુ છે, આ પણ મુમુક્ષુ છે, આપણે પણ મુમુક્ષુ છે, સાથે આપણે ધર્મ ચર્ચા કરીએ છીએ, વાંચન કરીએ છીએ, વાતચીત કરીએ છીએ. યોગ તો બધાને થાય છે, પરિચય થાય છે, સૌ પોતપોતાની યોગ્યતા અનુસાર માપીને પૂર્વગ્રહ રીતે નિર્ણય કરે છે કે આમ છે, આ આવા છે અને આ આમ છે, અને એ પૂર્વગ્રહને પાયામાં રાખીને પોતે પ્રવર્તે છે, વ્યવહાર કરે છે, બોલવાનું, ચાલવાનું, અનેક પ્રકારે વિનયનો અવિનયનો જે મેં તો કહ્યું હતું, સોનગઢ આવેલા ને ચર્ચા કરતા હતા કે આપણે અત્યારે બેઠા છીએ, ચર્ચાને વાર્તા થાય છે, ગ્રસ્ત જીવન તો ખ્યાલમાં આવે કે ગ્રસ્તમાં શું હોય ને શું ન હોય. પત્ર વ્યવહાર થોડો ચાલતો હતો આગળ પાછળ, બરાબર શ્રીમદ યાદ આવે છે કે, અને તમારી અનુપસ્થિતિમાં ઘરે શ્રીમદ લઈને બેસું છું એટલે તમે યાદ આવો છો. આ રૂબરૂ ચર્ચા થઈ ગઈ. એટલે ખબર ન પડે, આ તો આટલું લખે છે પણ એમને પણ એમના પરિવાર વાળા ઓળખ્યા નથી, એમને એમના દુકાન વાળા ઓળખ્યા નથી, વેપારીઓ ઓળખ્યા નથી, મુખ્ય પોતપોતાની યોગ્યતા અનુસાર ઓળખ્યા છે. કોઈ ઓછા પ્રમાણમાં, કોઈ વધતા પ્રમાણમાં, કોઈ યોગમાં, અને કોઈ સંપ્રદાય વિરોધ પણ કર્યો છે, બધું થયું છે. એ બધું વિચારવા યોગ્ય છે. એટલે બળવાન ઉદય છે, આરાધ્ય છે, એટલે કામ કરવા પડે છે, સેવા કરવી પડે છે, સેવા કરવી પડે છે. શું એ બધું સેવવું પડે છે, શું અનુગમતું પણ સેવવું પડે છે, ભોગવવું પડે છે. પ્રશ્ન પૂછ્યા છે કે ઉપાધિ યોગ જે છે એ વેદવાનો પ્રસંગ છે તે કેવો ગણવો, અને શા માટે આમ કરવામાં આવે છે, એની પાછળ આચરણનું જે વિશાળ એડજસ્ટમેન્ટ છે, પોતાનો પુરુષાર્થ તો પુરુષાર્થની ગતિમાં જે પ્રમાણે એની સ્થિતિ છે એ પ્રમાણે ચાલે છે, છતાં ઉદયમાં પણ ફેર થતો નથી, ઉદયમાં કંઈ કરવાનો અધિકાર નથી એ ખ્યાલમાં છે, જે ક્ષણે ક્ષણે મુનિદશામાં આવવું યોગ્ય એ પરિસ્થિતિ પણ નથી, ભાવના છે તો, ભાવના એટલે પુરુષાર્થ સહિતની ભાવના છે તો જે વર્તમાન સ્થિતિ છે એમાં એકાકાર થતા નથી, સમાધિ ભાવે, અખંડ સમાધિ ભાવે વેદીએ છીએ. તો એ એક ન્યાયે ત્યાગ નથી થયો, એક ન્યાયે ત્યાગ કર્યા બરાબર છે, કેમ કે એમાં પોતાપણું વર્તતું નથી, ત્યાગ કર્યા બરાબર છે, છતાં ત્યાગ નથી એનો પોતાને અફસોસ છે, ત્યાગ કર્યા બરાબર છે અને સમાધિ પણ છે. આવા બધા અંદરના સૂક્ષ્મ પરિણામોની જે સ્થિતિ છે એ બધું તમને વિચારવા યોગ્ય છે ને વિચારાય છે એમ લેવું છે. પ્રશ્નો મૂકીને એમ કેવું છે કે આ બધું વિચારવા યોગ્ય છે અને કાંઈ વિચારાય છે અને એના ઉપરથી આત્મા શું, આત્મભાવ શું, દેહભાવમાં ખસી જવું અસ્તિત્વનું એ શું, જો એ સમજાય તો એને મોક્ષ માર્ગ સમજાય તો એને બધું સમજાઈ ગયું, કઈ બાકી ન રહ્યું. એને પોતાને અંતર્મુખ થતા થવાની સૂજ આવે. એટલે તો પોતે કહ્યું છે કે જ્ઞાનીને ઓળખે તે ક્રમે કરીને જ્ઞાની થાય જ, થાય જ, ન થાય ન બને એમ કે છે. એટલે ગેરેન્ટેડ વાત છે. એમ કરીને એમને એ વિષય ઉપર આકર્ષિત કરે છે, વિચારતા કરે છે અને એ વિષયના ઊંડાણમાં ખેંચી જાય છે. હા, એમ જ છે. 100% ગુરુદેવને ઓળખ્યા નહીં એમ છે. ભોગ સંજ્ઞાએ ગુરુદેવ ગુરુદેવ કરીને ભક્તિ કરી તો સમવસરણમાં ક્યાં નથી કરી. જીનેન્દ્રદેવને કલ્પવૃક્ષના ફૂલને મણિરત્નના દીવાથી પૂજા ભક્તિના આરતી નથી કર્યા એટલે કઈ દેવ તરીકે ઓળખી લીધા છે એમ છે, એવું કઈ નથી. એવું છે. મણી મણી વિશે લખ્યું તે સત્ય છે. મણીભાઈ કરીને એમના દીકરા હતા, એના વિશે કોઈ ઉલ્લેખ છે તો તમારો અભિપ્રાય બરાબર છે. ઈશ્વર ઈચ્છા જેમ હશે તેમ થશે. સંસારમાં તો પૂર્વ પ્રારબ્ધ, ઈશ્વર ઈચ્છા એટલે પૂર્વનું પ્રારબ્ધ હશે તેમ થશે. વિકલ્પ કરવાથી ખેદ થાય અને તે તો જ્યાં સુધી તેની ઈચ્છા હોય ત્યાં સુધી તે પ્રકારે પ્રવર્તે. એને કંઈ કહ્યું છે કે આમ નથી કરવું, આમ કરવું છે પણ છતાં એ કરતા હશે તો કે પૂર્વ પ્રારબ્ધ અનુસાર થવાનું હશે તે થશે. એનું પ્રવૃત્તિનું ફળ તો જે આવવાનું હશે તે આવશે. અને જે તે તો જ્યાં સુધી તેની ઈચ્છા હોય ત્યાં સુધી તે પ્રકારે જ પ્રવર્તે. એ તમારી ઈચ્છા એ પ્રવર્તે એવું ન બને. એની ઈચ્છા પ્રમાણે પ્રવર્તે, એની સમજણ પ્રમાણે પ્રવર્તે, એની ઈચ્છા પ્રમાણે પ્રવર્તે. સમ રહેવું યોગ્ય છે. એટલે તમારે તો બિન પડીને સમતા ભાવ રાખવો. બીજી તો કાંઈ સ્પૃહા નથી, કોઈ પ્રારબ્ધરૂપ સ્પૃહા પણ નથી. સત્તારૂપ કોઈ પૂર્વે ઉપાર્જિત કરેલી ઉપાધિરૂપ સ્પૃહા તે તો અનુક્રમે સંવેદન કરવી છે. એ ખુલાસો કરી લો. જે આ બધું સાર્થે કરવામાં આવે છે આ એનો ઉત્તર આપ્યો કે બીજી તો કાંઈ સ્પૃહા નથી, કોઈ પ્રારબ્ધરૂપ સ્પૃહા પણ નથી. કે આ વેપાર કરીએ છીએ એમાંથી કોઈ એવો પુણ્યકર્મનો ઉદય આવી જાય ને ધનના ઢગલા થઈ જાય તો સારું, વેપાર કરતા કરતા અનુકૂળતાઓ વધી જાય તો સારું, સંયોગો બધા સરખા થઈ જાય તો સારું, એવી કોઈ ભવિષ્યની પ્રારબ્ધરૂપ પણ સ્પૃહા નથી, વર્તમાન પ્રવૃત્તિમાં પણ સ્પૃહા નથી. સત્તારૂપ કોઈ પૂર્વે ઉપાર્જિત કરેલી ઉપાધિરૂપ સ્પૃહા, પૂર્વે જે સ્પૃહાથી જે આ ઉપાર્જન કર્યું છે કર્મ તે તો અનુક્રમે જે એના કર્મથી આવે એને સંવેદન કરવું એટલે જ્ઞાતા ભાવે સમ્યક પ્રકારે એને વેદવું, ભિન્ન પડીને જાણવું, એવું સંવેદન કરવું છે. એક સત્સંગ તમરૂપ સત્સંગની સ્પૃહા વર્તે છે. આ સ્પૃહા વર્તે છે, સત્સંગની સ્પૃહા વર્તે છે ને તમારા સંઘને બધાને નહીં, તમરૂપ સત્સંગની સ્પૃહા વર્તે છે. સુબાનીજીના પત્રમાં પણ ગુરુદેવના સત્સંગ માટે એમને ઘણો જ તીવ્ર ભાવના વર્તતી હતી કે કોઈ વખત તો એ સત્સંગના અભાવમાં આંસુ આવી જાય એવી પરિસ્થિતિમાં જ્ઞાન દશામાં હતા. એક બાજુ તીવ્ર અંદરની પરિણતિ, બીજી બાજુ આ બાજુ આવો સત્સંગનો ભાવ, ત્રીજી બાજુ પ્રવૃત્તિમાં ઉદાસ ઉદયની ઉદાસીનતા. આ બધા ત્રણ પડખા છે. લખ્યું છે વચનામૃતમાં, જ્ઞાનીની દશા ત્રિપટી હોય છે, ત્રિપટી દશા, ઉદયની અંદર વૈરાગ્ય, આ બાજુ સત્સંગાદીની ભાવના, આ બાજુ એટલે વ્યવહાર આવી ગયા, નિશ્ચયમાં પોતાની શુદ્ધાત્મા પરિણતિ. એક સત્સંગ તમરૂપ સત્સંગની સ્પૃહા વર્તે છે, રુચિ માત્ર સમાધાન પામી છે, એ આશ્ચર્યરૂપ વાત ક્યાં કહેવી? એટલે કે અમારું કામ અમે આત્મરુચિનું બરાબર કર્યું છે એ વિષયમાં અમને સમાધાન છે, અને આશ્ચર્યરૂપ વાત છે કે અંતરંગ દશા તો કોઈ અલૌકિકપણે વર્તે છે, કહી શકીએ એવી પરિસ્થિતિ નથી, પણ અમારી જે દશા છે એ તો કોઈ આશ્ચર્ય દશા વર્તે છે, સારી એવી આશ્ચર્ય થાય છે. આ જે દેહ મળ્યો તે પૂર્વે કોઈ વાર મળ્યો નહોતો, ભવિષ્યકાળે પ્રાપ્ત થવો નથી, ન હોને તો જે જુદો પડ્યો છે, પણ એ એક શબ્દ લેવાની જરૂર છે. આ જે દેહ મળ્યો છે તે પૂર્વે કોઈ વારે મળ્યો નહોતો, ભૂતકાળમાં મનુષ્ય પણ અનંત વાર આવ્યું, પણ અત્યારે જે અમને આ દેહને વિશે જે દેહથી ભિન્ન પરિસ્થિતિ અમારી વર્તે છે, અને દેહ હોવા છતાં જે દેહાતીત દશાએ વર્તાય છે, એ પ્રકારનો દેહ ક્યારેય મળ્યો નથી, ભવિષ્યકાળે મળશે નહીં, કેમ કે હવે તો ભવિષ્યમાં લાંબુ છે નહીં. અમારું ધન્યરૂપ કૃતાર્થરૂપ એવા જે અમે, કેવી દશા આશ્ચર્યકારી છે, ધન્યરૂપ અને કૃતાર્થરૂપ એવા જે અમે, તેને વિશે આ ઉપાધિ જોઈ લોક માત્ર ભૂલે એમાં કાંઈ આશ્ચર્ય નથી. એવી ખુલ્લી વાત કરીને મૂકી છે કે અમને જોઈને, અમારી પ્રવૃત્તિ જોઈને દુનિયા આખી ભૂલ ખાઈ જાય એ દેખાય આવે એવી વાત છે. બાકી અમારી અંતરદશા કોઈ અલૌકિક પ્રકારે વર્તે છે. આ ઉપાધિ જોઈ લોક માત્ર ભૂલે એટલે આખું જગત ભૂલે એમાં આશ્ચર્ય નથી. અમે પૂર્વે જો સત્પુરુષનું અને પૂર્વે જો સત્પુરુષનું ઓળખાણ પડ્યું નથી તો તે આવા યોગના કારણથી છે. આ પોતાના દ્રષ્ટાંતે પોતાનો ભૂતકાળ કહી દીધો અને બીજા બધાનો ભૂતકાળ કહી દીધો, કે પૂર્વે પણ આ જીવ ભૂલ્યો હોય તો સત્પુરુષની અંતરબાય દશામાં આવડો મોટો તફાવત હોવાથી કલ્પના જ થાય છે. બાહ્ય દ્રષ્ટિ છે, બાહ્ય દ્રષ્ટિવાન જીવ અંતરદ્રષ્ટિનો વિષય કેવી રીતે વિષયગત કરે કે માપણી કરે, એની માપે કેવી રીતે? બાહ્ય દ્રષ્ટિ છે, બાહ્ય દ્રષ્ટિથી કલ્પના કરે છે, જેવા બોલવામાં ચાલવામાં પ્રવૃત્તિમાં દેખાય છે એની કલ્પના કરી લે છે. તો ભૂતકાળમાં પણ પૂર્વે સત્પુરુષનું ઓળખાણ પડ્યું નથી એનું આ કારણ છે. વિચારતા કરી મૂકે એવી પરિસ્થિતિ લીધી છે, અને તે આવા યોગના કારણથી છે. આવા બધા બહારના યોગ એવા હોય છે કે જીવોને સત્પુરુષનું ઓળખાણ પડતું નથી, પોતે પણ ભૂલ્યા છે ભૂતકાળમાં, અનંતકાળથી જીવ છે ને એટલે પોતે પણ અનંતવાર ભૂલ્યા છે. તમારા એમ કે તમે લોકો પણ અનંતવાર ભૂલ્યા છો એમ કહીને હવે ભૂલશો નહીં એમ કે છે, ખુલ્લું કરીએ છીએ. આ રહસ્ય છે, એ ખુલ્લું કરીએ છીએ. આવા યોગના કારણથી ઓળખાણ પડ્યું નથી, વધારે લખવું સૂજતું નથી, આથી વધારે હવે આ તબક્કે આ સમયે લખવું ઠીક નથી લાગતું. નમસ્કાર પહોંચે ગોસળિયાને સંપરિણામ રૂપ યથા યોગ્ય, અને નમસ્કાર પહોંચે સમસ્વરૂપ શ્રી રાયચંદ્રના યથા યોગ્ય સમસ્વરૂપ લીધા છે. પોતાના માટે જ લખ્યું છે. પોતાની અલૌકિક ધર્મદશા જોઈને લખ્યું છે, અલૌકિક આત્મદશા જોઈને લખ્યું છે, અલૌકિક પુરુષાર્થ જોઈને લખ્યું છે કે અમે તો કૃતાર્થ થઈ ગયા, છૂટી ગયા આ સંસારથી, પ્રગટપણે અમે છૂટી ગયા છીએ, આખો સંસાર જુદો, અમે જુદા તરીને બેઠા છીએ, આ બધી પ્રવૃત્તિમાં લોકો દેખે છે તો પણ અમે જુદા તરીને બેઠા છીએ, તરી જ ગયા છીએ ને. માણસ પાણીમાં તરે છે, દેખાય છે તો પાણીમાં કે હવામાં દેખાય છે, પાણીમાં તરે છે, પાણીમાં ડૂબે છે, તરે છે. હવે કોઈ તર કરે પણ પાણીમાં શું કરવા છે, ભાઈ પણ તરે છે પાણીમાં, શું પાણીમાં તો સંસારે છે અને પાણીમાં જ્ઞાનીએ છે, સંસાર ડૂબે છે ને આ તરે છે, આટલો ફેર છે. જે બહારના ભૌગોલિક સંયોગ રૂપ પાણીમાં તો જગત આખું છે, જ્ઞાની છે, એક તરે છે ને બાકી બધા ડૂબે છે, આટલો ફેર છે. બહુ સ્પષ્ટ લખ્યું છે, એની ઓળખાણ કરાવે છે ને. સૌભાગભાઈને જ્ઞાનીની ઓળખાણ કરાવે છે કે અંતરંગ પરિચયથી હવે વિષય છેડવો છે આગળ, એમને કે તમે જ્ઞાનીની મૂળ દશાને ઓળખો. જ્ઞાનીની બે દશા છે, એક જ્ઞાનરૂપ મૂળ દશા, એક બહારની ઉત્તર દશા. જ્યારે મુમુક્ષુને જ્ઞાનીની મૂળ દશાનો પરિચય થાય છે ત્યારે એને એની ખરી ઓળખાણ આવે છે, ત્યારે દર્શન મૂળનો અભાવ શું, અંતર્મુખનું શું, સ્વસંવેદન શું, સ્વરૂપનો આત્મભાવ શું, અને આ બધી એનાથી ભિન્નતા સુદ્રવ ભાવની, એ બધું ચિત્ર સ્પષ્ટ આવે છે ત્યારે એ જીવને એ વિષયની પરિચય ઓળખાણ થઈને ખરી મહિમા આવે છે. મહિમા આવે છે એટલે ખાલી રાગ થાય છે એમ નથી, પણ મહિમા આવે છે એટલે એવા પોતાના સ્વભાવ પ્રત્યે ઢળવાની એની યોગ્યતા થાય છે, ઢળવાનો પ્રયાસ થાય છે, ઢળવાની રુચિ થાય છે, અંદરથી ઉત્સાહ આવે છે, એ પ્રકાર ઊભો થાય છે, એટલે એનું કલ્યાણ થાય છે એમ છે. મહિમા આવે છે એટલે એ બાજુ ઢળવાનું સ્વરૂપ થઈ જાય છે, એટલે એની ઓળખાણ કરાવે છે. પછી મુશ્કેલ થાય એવી વાત છે, એ તો હજી બાહ્ય પરિચય છે, અંતર દશાનો કોઈ પરિચય નથી આપ્યો. ગુરુદેવે શાસ્ત્રો સંભળાવ્યા, શાસ્ત્રોમાંથી અધ્યાત્મ વિષયની ઘણી વાતો, ઘણા ન્યાયો અધ્યાત્મ રસ્તે કરી, અને પરમ અધ્યાત્મ તત્વ એવા આત્માને પણ આત્મરસથી ગાયો એમ જ કહેવાય ને, પણ છતાં કોઈ દી પોતાનું પેટ ખુલી નથી. અમારી આ દશા વર્તે છે કે બીજા જ્ઞાનની પરિણતિ ખુલી નથી ગઈ, આ તો હજી બધી બહારની વાતો ચાલી છે, જેનો આપણે મહિમા કરીએ છીએ એ બધી બહારની વાતો ચાલી છે, આ બધી અંદરની વાત ચાલે છે. એટલો વિષય ફેર છે. પોતાનો નથી કર્યા, શું લખે છે, શું ફેર છે, ફરીને ધ્યાન ખેંચે કે ધન્યરૂપ એવા, મેં પ્રશ્ન ઉઠાવ્યો ને, ધન્યરૂપ અને કૃતાર્થરૂપ એવા જે અમે, તેને વિશે આ ઉપાધિ જોઈને આખું જગત ભૂલે એમાં કાંઈ આશ્ચર્ય નથી. હું કહે છે આ એમ જ્ઞાનીની દશાની વાત કરી, એની શૈલી તો જુઓ કેવી રીતે ઓળખાણ કરાવે છે. આમે બેસીને એમ કે છે કે અમે પ્રત્યક્ષ આવા છીએ, દેખાય છે કાંઈ, જો તને અમે પ્રત્યક્ષ આવા છીએ એમ કાંઈ દેખાય છે એમ કે છે. કોકની વાત કરવી એક વાત છે, એ બધો પરોક્ષમાં જાય છે, વિષય શું ફરક છે. એક વાત પરોક્ષ રહેલા જીવની કરવી છે, એક પોતે પ્રત્યક્ષ ઊભા છે એની દેખાડવી છે, વાત કરવી નથી, ખરેખર દેખાડે છે એમ છે. બહુ પાત્ર છે, કેટલો વિશ્વાસ છે એના ઉપર કે આને ઊંધો નહીં પડે. અમારી પ્રશંસાને આત્મશ્લાઘા કરીએ છીએ એવું આને નહીં લાગે, અને એમ લાગશે કે આ મને કંઈક અંદરનું ઊંડું ઊંડું અધ્યાત્મ પરિણમન દર્શાવવા માગે છે, મને ઓળખાણ નથી એની ઓળખાણ કરાવવા માગે છે. સારો પ્રસંગ છે સમજવા માટે, જે પ્રસંગ છે ઘણો સારો પ્રસંગ છે. હા, બહુ પાત્રતા છે તો પામી ગયા છે સ્વભાગભાઈ, તો પામી ગયા છે. ત્રણસો ને છ્યાસી તૈયારી ચાલતી હતી નંદીશ્વર જીનારીની પ્રતિષ્ઠાની, એ નિમિત્તે વારંવાર કોઈ બીજી ચર્ચાઓ પણ નીકળી જતી હતી. એમના અનુભવ પ્રમાણે બધી તૈયારીઓ કરવાની હતી, તો એમ કે ગુરુદેવનો અહીંયા ભાવિ તીર્થંકરની સ્થાપના કરવાની છે એવો ઇતિહાસ પણ મળે છે. પોતાને કંઈ યાદ આવી ગયું કે ભગવાન વિમળનાથ સ્વામી કેટલામાં તીર્થંકર છે, 13માં તીર્થંકર. એ છદ્મસ્થ દશામાં હતા ત્યારે આગળના તીર્થંકરની સભામાં વાણી સાંભળી કે આ જીવ તીર્થંકર થવાનો છે, 13માં વિમળનાથ તીર્થંકર છે. તો પોતે રાજા છે, કેવી રીતે કોઈ પુણ્ય યોગમાં છે, પોતે ઉત્સવ ઉજવે છે પોતાનો, પોતે ભાવિ તીર્થંકર છે એમ જાણવા મળ્યું છદ્મસ્થ અવસ્થામાં. એટલી પ્રસન્નતા છે કે પોતે ઉત્સવ ઉજવે રાજની અંદર કે હું તીર્થંકર થવાનો છું. ભગવાન એમ કે છે કે હું તીર્થંકર થવાનો છું, એનો ઉત્સવ કર્યો છે એ વાત કરી હતી. એટલે એમ કે એ પ્રકાર બધા ભજે છે. ચિત્રકોયત્રુ છે નંદીશ્વરજી નાલયમાં, એ ઇતિહાસનું ચિત્રકોયત્રુ છે. કયા તીર્થંકરની સભામાં પોતે સામેલ હતું એ બધો ઇતિહાસ એની નીચે લખાયેલો હશે. આપણને કંઈ યાદ નથી, વાત કરે ત્યારે તો પોતે બધી એમને તો યાદ છે એટલે બધી વાત કરે. સાંભળ્યું અને અત્યારે એ નંદીશ્વરજી નાલયમાં એ કોતરેલો છે ચિત્ર કે વિમળનાથ ભગવાન છદ્મસ્થ અવસ્થામાં કોઈ તીર્થંકરની સભામાં આ વાત સાંભળે છે અને ઉત્સવ પછી ઉજવે છે, પોતાનો ઉત્સવ ઉજવે છે. બીજા તો ઉત્સવ પોતાનો ઉત્સવ ઉજવે, પોતે પોતાનો ઉત્સવ ઉજવે છે એમ. તો આત્મશ્લાઘા થાય કે ન થાય પ્રશ્ન એ છે કે નહીં, એ પ્રશ્ન નથી. પત્રો પ્રાપ્ત થયેલ છે, અત્રે ઉપાધિ નામે પ્રારબ્ધ ઉદય પણ વર્તે છે. ઉપાધિ નામ છે હો એનો, અમે તો બિન પડી ગયા છીએ. ઉપાધિ ને વિશે વિક્ષેપ રહિત પણે વર્તવું એ વાત અત્યંત કઠિન છે, વિકટ છે. છતાં જે વર્તે છે તે થોડા કાળને વિશે પરિપક્વ સમાધિ રૂપ હોય છે. ઉપાધિમાં સમાધિ રહેવી એ વાત ઘણી વિકટ છે, છતાં જો જ્ઞાની ઉપાધિમાં સમાધિ રાખે છે તો એ પરિપક્વ સમાધિ એટલે પૂર્ણ દશાને પ્રાપ્ત હોય છે અલ્પકાળમાં, એમાં કાંઈ શંકાને સ્થાન રહેતો નથી. સમાત્મ પ્રદેશે સ્થિતિએ યથા યોગ્ય શાંતિ. આત્મપ્રદેશે સ્થિતિ છે અમારી, યથાયોગ્ય લખીને એ વાત પૂરી કરી છે. પત્ર કોના ઉપર છે એમાં નથી, ત્યાર પછીનો પત્ર પણ કોના ઉપર છે એ નથી આવ્યું. ઘણું કરીને સૌભાગભાઈ ઉપરનો પત્ર હોવો જોઈએ. જે પત્રનો વિષય છે એ જ અહીં સૌભાગભાઈ હોવો જોઈએ. જીવને સ્વરૂપ સ્વસ્વરૂપ જાણ્યા સિવાય છૂટકો નથી, એનું દુઃખ મટે એવું નથી. જીવને સ્વસ્વરૂપ જાણ્યા સિવાય છૂટકો નથી. દુઃખથી મુક્ત થવું હોય તો આ સિવાય બીજો એટલે દુઃખથી છૂટવાનો કોઈ છૂટકો, આત્મ સ્વરૂપને જાણ્યા સિવાય જીવને કોઈ છૂટકો નથી. 386 ધારશીભાઈ ઉપર નો પાછળની પ્રતોમાં કદાચ લીધું હોય, હે આગળની પ્રતોમાં નથી, બ્લેન્ક રાખ્યું હે. આ પાછળની પ્રતોમાં કેટલા મેં આવડત છે, હમણાં પુસ્તકો મંગાવ્યા છે. ચતુર્થ આવૃત્તિ છે મારી પાસે, છે ચોથી છે, ચોથી માં નથી, પાંચમી માં. પછી 387 માં અનુમાન કરવું પડે એવું છે, બરાબર. જીવને સ્વરૂપ જાણ્યા સિવાય છૂટકો નથી. જ્યાં સુધી યથાયોગ્ય સમાધિ અને ત્યાં સુધી યથાયોગ્ય સમાધિ પણ નથી. અસમાધાન અને મૂંઝવણનું દુઃખ છે, એ દુઃખ જીવને નિરંતર સંસારમાં છે. અસાતાને પીડા થાય તો ઉદય અસ્ત થાય એટલે પૂર્ય થઈ જાય વાત, પણ આત્મ સ્વરૂપને જાણ્યા વિના અસમાધિ અને મૂંઝવણનું દુઃખ આખો સંસાર દુઃખી થઈને ભોગવે છે. એટલે સ્વરૂપ જાણ્યા સિવાય યથાયોગ્ય સમાધિ નથી. તે જાણવા માટે ઉત્પન્ન થવા યોગ્ય મુમુક્ષુતા અને જ્ઞાનીનું ઓળખાણ એ છે. જો યોગ્યતામાં બે વાત લીધી છે, એક તો એને પોતાને મોક્ષાર્થી પણ આવે છૂટવાની ભાવ થાય, તો આત્મ સ્વરૂપને આત્મજ્ઞાન કરવા માટે બે વાત જીવ મુમુક્ષુ જીવની યોગ્યતામાં હોવી જોઈએ. એક પૂર્ણ શુદ્ધિનું એનું ધ્યેય, મોક્ષાર્થી મુમુક્ષુતા, અને બીજી જ્ઞાનીની ઓળખાણ, આ વસ્તુ એને હોવી જોઈએ. એટલી યોગ્યતા જ્યાં સુધી ન આવે ત્યાં સુધી આત્મજ્ઞાનની સમીપ ભૂમિકામાં વર્તતો નથી, આવતો નથી એમ કેવું છે. મુમુક્ષુતાનો વિષય અવારનવાર આપણે ચાલે છે, પ્રથમ દિવસે થોડીક ચર્ચા ચાલી હતી. તો એક સત્સંગને આપણે એ રીતે સમજીએ છીએ કે સાથે મળીને શાસ્ત્રના ન્યાયો, આત્માની વાતો, અધ્યાત્મના ન્યાયો, અધ્યાત્મ તત્વની વાતો, એવું સમૂહપણે સાથે બેસીને અરસપરસ વિચારોની પ્લે થાય તો એને સત્સંગ ગણીએ છીએ. એ સત્સંગનું એક પાસું છે. સત્સંગનું ખરું પાસું એ છે જે સૌભાગભાઈએ લીધું, જ્ઞાનીને ઓળખવા માટેના સત્સંગનું પાસું, કે નિષ્પક્ષ થઈને સત્સંગ કરે. નિષ્પક્ષ થઈને એટલે શું? ચર્ચા એ ચાલી કે તમારે મારા દોષ કહેવા, શું હું તમારા દોષ કહીશ, પણ હું એટલા માટે તમારા દોષ કહીશ કે જેથી તમને મારા દોષ કહેવામાં સંકોચ ન થાય. આનું નામ નિષ્પક્ષપાતતા છે. નિષ્પક્ષ એટલે શ્વેતાંબર દિગંબર નો પક્ષતાણે એમ નથી વાત કરવી ત્યાં, એ તો વિષય જ નહોતો એ લોકોની વચ્ચે. મતમતાંતર નો વિષય તો બહુ દૂર રાખ્યો છે પોતાની ચર્ચામાં મુમુક્ષુઓથી. મતમતાંતરનો વિષય છેડવો નહીં, મતમતાંતરના વિષયથી દૂર બીજો વિષય હોય એ જ રાખ્યો છે પોતે. પેલા વિષયની નજીક ગયા નથી એટલે એ વાત નથી અહીંયા પક્ષાપક્ષીની. પણ નિષ્પક્ષ થઈને સત્સંગ કરે એનો અર્થ એ છે કે ભાઈ તમે મારા હિતે છો, તો મારો દોષ નાનો મોટો ક્યાંક દેખાઈ જાય તો તરત જ મને ચેતાવજો, તરત જ મને કહેજો, મને જરાય ખરાબ નહીં લાગે અને એ બાબતમાં તમે સંકોચ નહીં કરતા. તમારી ઈચ્છા હશે તો હું પણ તમારી સાથે એવો જ વ્યવહાર કરીશ. એમ કોઈ એમ કહે ને કે આપણે ઉછીનો લેવા દેવાનો વ્યવહાર છે, તમે મારી સાથે આવો વ્યવહાર રાખજો. આટલી તૈયારી, આટલી સરળતા જ્યારે આવે ત્યારે જ્ઞાનીની ઓળખાણ થાય એમ કહેવું છે. એ જે જવાબ એમણે વાંચ્યો છે ત્યારે પોતાને ખુશી બતાવે છે. આવો ઉત્તર જ્ઞાની થવાની તૈયારી હોય એ જ લખી શકે, કાં જ્ઞાનીનો આશ્રિત હોય એ લખી શકે. બહુ ખુશી થયા છે. આ સત્સંગનું એક બીજું પડખું છે, તો એક પડખું તો જોવામાં આવે છે. ગુરુદેવની કૃપાથી બધા સાથે મળીને સ્વાધ્યાય કરે છે. ક્યાંક ગડબડ થાય છે કે એકબીજાનો વિચાર ભેદ થાય તો વાદ વિવાદ પણ થઈ જાય છે, આગ્રહ થઈ જાય છે, એ પડખું તો સારું નથી. પણ બીજું પડખું છે કે કેમ, આ જરા વિચારવા જેવો વિષય છે. બીજું પડખું જે છે એ બહુ મહત્વનું પડખું છે. જેને નિર્દોષ થવું છે એટલે તો અહીંયા મુમુક્ષુ જીવ લીધો. મોક્ષાર્થીને મુમુક્ષુ કે છે, મોક્ષની ઈચ્છા વાળાને મુમુક્ષુ કે. તો દોષથી છૂટવું છે, દોષ છૂટવા માટે એને શું વ્યવસ્થા ગોઠવી? બે વાત છે કે એક તો નિર્દોષ થવાની લાઈન શું છે, એની પદ્ધતિ શું છે, કાર્યની વિધિ શું છે એ સમજવી, અને સમજવા માટે અંગીકાર કરવી. અંગીકાર કરવા માટે સમજવી, સમજવી એટલું નહીં પણ અંગીકાર કરવા માટે સમજવી અને સમજીને અંગીકાર કરવાનો પ્રયત્ન કરે. હવે એ બે જગ્યાએ થોડી અડચણ છે. સમજવા ટાણે એ તકલીફ ઊભી થાય છે કે પોતાનો જે પૂર્વગ્રહ છે વિરુદ્ધ અભિપ્રાયનો, વિરુદ્ધ માન્યતાનો, એ ટકરાય છે તો એનું મંથન ચાલે અને એ શાંત થવું જોઈએ. અંગીકાર કરવા જાય ત્યારે પોતાના દોષ નડે છે. પોતે દોષિત હોવાથી નિર્દોષ ભૂમિકામાં આરૂઢ થવા માટે આગળ નથી વધી શકતો. ત્યાં એક બીજી તકલીફ પાછી છે કે જ્યારે પોતે પોતાના દોષને લઈને આગળ નથી વધી શકતો ત્યારે એક તકલીફ એવી છે કે પોતે પોતાના દોષ જોઈ શકતો નથી. અવલોકન કરવા વાળો કેટલાક દોષ જોઈ શકે છે, નિજ અવલોકન હોય તો ઘણા દોષ પણ, વધારે અભ્યાસ હોય તો વધારે દોષ પણ જોઈ શકે છે. પણ બીજાને તો તરત જ ખબર પડે. એક તમે મારી સાથે વાત કરો કે હું તમારી સાથે વાત કરું, એમાં ટોન ફેર થાય તો ખબર પડી જાય. વાત સીધી સાદી હોય પણ આનો ટોન સારો નથી એમ ખબર પડે. પેલાને ખબર ન હોય બોલતો એને કે મારો ટોન ખરાબ છે આ વાતમાં. શું વાત તો બહુ સીધી સાદી હોય તો એને એમ કે જોજો, ક્યાંય તમને ખૂણે ખાતરે જે લાગે ને એ તમે તમારે ખુલ્લું કહેજો. હું અભિપ્રાયથી એટલો તૈયાર થઈ ગયો છું કે તમે મને મારા દોસ્ત બંધે કહેશો ત્યારે હું તમારો વધુ ને વધુ ઉપકાર માનીશ, અને જેટલો તમે મારા ઉપર વધારે ઉપકાર કરશો એટલો હું તમારો તમારા ઉપકારથી દબાયેલો રહીશ. પણ ભાઈ સાહેબ તમે આ બાબતમાં સંકોચ કરતા નહીં. આ એક નિષ્પક્ષ સત્સંગનું બહુ ઉજળું પાસું છે અને સમજમાં આવેલા ઉપદેશને અંગીકાર કરવા માટે જે કોઈ અવરોધ છે એ અવરોધને મટાડવાનો બહુ સુગમ ઉપાય છે સત્સંગ. આ દ્રષ્ટિએ છે ગુરુ કરતા પણ આ રીતે સમવિચારના મુમુક્ષુ જો એકબીજાને મદદ કરે તો જીવને બહુ મોક્ષ માર્ગમાં આગળ વધવાને ઘણો રસ્તો સાફ થઈ જાય. બધા અવરોધ છે એ નીકળીને આગળ વધે એવી પરિસ્થિતિ આવે. એનું નામ નિષ્પક્ષ સત્સંગ છે. થોડી ચર્ચા ચાલે પછી થોડો વિચાર ચાલ્યો તો ખોલશો વિષય. આ પ્રકાર છે એ સત્સંગ. આજે ક્યાં છે એ પ્રકારનો અને કેટલાની વચ્ચે છે આ વિચારવા જેવી વાત છે. આજે તો એક માણસ એક મુમુક્ષુ બીજા મુમુક્ષુને કાંઈક એમ કે ભાઈ આમનો હો તમારે કરાય તો ઓલાનું મોઢું સીધું ક્યાંયનું ક્યાંય ચડીને વ્યુ જાય એટલે મને આમ કહી દીધું, મને આવું કહી દીધું, શું સંબંધો બગડવા માંડે. જરાક જો કોઈ કોઈને કહે તો સંબંધ બગડી જાય છે. કેટલી ઉલટી સ્થિતિ છે. જે સરળતા સરળતાનું આનું નામ સરળતા છે કે જેને પોતાના દોષ સારી રીતે કાઢવા છે એની આટલી સરળતા હોય છે એ બધું સાંભળવા તૈયાર છે. ગુરુ તો નો કે એટલું બધું કેમ કે એનો સમાગમ ઓછો રહે. એનો સમાગમ એટલો રહેવો એ કોઈ મોટી વાત છે તો ભાગ્યે જ બને. કેમ કે તમે વ્યાખ્યાન સાંભળો કે ક્યારેક વાતચીત કરો એટલું જ તક મળે. અને આ તો તમે કેટલો વ્યવહાર હોય સાથે, ગમે એટલા કલાકો સાથે બેસી શકો, સાથે વાતચીત ચર્ચા હા તે વ્યવહાર લેવું દેવું બને, એક પ્રકાર બને. ગુરુ સાથે અમુક મર્યાદામાંની વાત નીકળે, તમારે ભાઈઓ ભાઈઓ વચ્ચે કેટલી વાત નીકળે, તમે એના કુટુંબની વાત કરી શકો, ગુરુ એના કુટુંબની વાત કરશે, એના કુટુંબની ગુરુની વાત કરશે, કેમ કે પરિચય ઘનિષ્ઠ છે. તો એમાં તો જેટલો પરિચય છે એટલો જ ખ્યાલ આવે છે. ગુણદોષનો વિષય તો પરિણામનો વિષય તો પરિચયની મર્યાદામાં જ ખ્યાલમાં આવે છે. એ નથી બનતું, એટલું સંભવિત નથી. એટલે ગુરુ કરતા મુમુક્ષુ મુમુક્ષુ વચ્ચે સત્સંગનો આ પડખું જેટલું સંભવિત છે એટલું બીજે ક્યાંય નથી. અને આ અમૃત છે જીવને, આ સત્સંગ જીવને માટે અમૃત છે. આ સ્વચ્છંદ મટાડવાનો બહુ મોટો ઉપાય છે, બહુ સુગમ ને સારો ઉપાય છે. અને જો સ્વચ્છંદ મટે તો જીવ જ્ઞાનીને ઓળખી શકે છે. પહેલી વાત તો એ છે, એટલે નિયમથી એ જ્ઞાની થાય છે, પોતાના સ્વરૂપનો નિર્ણય કરી શકે છે અને એને કોઈ પ્રતિબંધ નથી. પછી આગળનો રસ્તો ઘણો સાફ છે. જે તકલીફ છે એ આ જગ્યાએ છે અને એના માટે જે સત્સંગ ઉપર આ ગ્રંથમાં જે વજન આપ્યું છે એ બહુ બહુ અનુભવના નિચોડની વાત કરી છે. ઘણા અનુભવના નિચોડથી એ વાતો કરી છે. કોઈ વાત સત્સંગને વખાણી મારવા માટે વખાણ્યું છે એવી વાત નથી, એકદમ અનુભવપૂર્ણ વાત છે. સરળતા અને અત્યંત સરળતા, એમ કે તમે જરાય સંકોચ નહીં રાખતા. પછી એ પ્રકાર જ જુદો થઈ જાય છે. અને કેટલો હળવો જીવ થાય છે એ તો પ્રયોગ કરે એટલે ખબર પડે એવો વિષય છે કે જીવ હળવો ફૂલ થઈ જાય છે. આ તો લીધું છે કે આત્મજ્ઞાન સિવાય તો છૂટકો નથી જીવનો. અને તે આત્મજ્ઞાન માટે ઉત્પન્ન થવા યોગ્ય મુમુક્ષુતા હોવી ઘટે છે અને જ્ઞાનીનો ઓળખાણ થવું ઘટે છે. ગુરુનો ઉદય કેટલું નુકસાન કરે છે એ ઉદયને અનુસરતા મારા આત્માને કેટલું નુકસાન છે એનો ખ્યાલ લેવો. અત્યારનું નથી, એની પરંપરા છૂટતી નથી ને, એની પરંપરા છૂટતી નથી. પૂર્વગ્રહના કારણે પરંપરા છૂટતી નથી. ભાવના તો સ્વરૂપ પ્રાપ્તિની ભાવનાથી બુદ્ધિ પ્રવૃત્તિ છે. જ્ઞાનીનું ઓળખાણ એ છે, અને જ્ઞાનીને જે યથા યોગ્યપણે ઓળખે છે અંતરંગ પરિણતિથી, યથા યોગ્ય ઓળખે છે એમના લીધું. હવે જ્ઞાનીને જે યથા યોગ્યપણે ઓળખે છે તે જ્ઞાની થાય છે, ક્રમે કરીને જ્ઞાની થાય છે, ભવિષ્યમાં અવશ્ય જ્ઞાની થાય છે, ગેરેન્ટેડ વાત છે. એટલે તો પહેલા તો આ ચોખવટ હોવી જોઈએ આપસમાં, જે મુમુક્ષુ સત્સંગમાં સાથે એકબીજાને સત્સંગ કરવાની ભાવના હોય એને આ ચોખવટ હોવી જોઈએ, પોતાના તરફથી ખુલાસો હોવો જોઈએ કે મારે મારો દોષ કાઢવા છે. આપસમાં બંનેની સરળતા હોય, બંનેની પાત્રતા હોય તો એ ગાડી આગળ ચાલે. એક પક્ષી કામ થાય એવું નથી, અને બીજો પક્ષ સામે તૈયાર નથી તો સત્સંગ નથી એમ સમજવું, અસત્સંગ છે. શું કરવું છે તમારે, સત્સંગ કરવો છે કે કુસંગ કરવો છે? કુસંગ તો કરવો નથી. તો એવી જેની યોગ્યતા ને તૈયારી ન હોય એનો સંગ કરવાની શું જરૂર છે? ગોતે પોતે પાત્ર તો સંગમાં પોતાને યોગ્ય ગોતશે ને, સીધી વાત છે. પસંદગી તો પોતાને યોગ્ય કરવાની છે, એવી રીતે વાત છે. સર્વસાધારણની સાથે તો એમ ચાલે નહીં, એવી વાત છે. એટલે એવા નીકળે કોક, પણ એ સત્સંગ કરવા જેવો છે, એનું નામ સત્સંગ છે. બાકી અસત્સંગ છે અથવા કુસંગ છે કે જેનાથી દૂર રહેવું જરૂરી છે, એમાં કોઈ સંગ કરવાનો સવાલ નથી થતો, સંગ કરવાનો પ્રશ્ન નથી રહેતો. સીધી વાત છે, યોગ્યતા તો પોતાને છૂટવું છે કે નહીં આ સવાલ છે. પોતાને છૂટવું છે કે નહીં સ્વરૂપ જાણ્યા સિવાય છૂટકો નથી. આત્મજ્ઞાન લેવું છે, સમ્યક દર્શન તો બધાને લેવું છે, વાત ખોટી છે. અરે આત્મજ્ઞાન ને સમ્યક દર્શન લેવું હોય તો પાત્રતાથી ભડકવાની જરૂર શું છે? પાત્રતામાં આવવામાં વાંધો શું છે? પાત્રતામાં આવ્યા વગર કઈ સમ્યક દર્શન કે આત્મજ્ઞાન મળે એ વાતમાં કઈ માલ છે નહીં, સીધી વાત છે. સમ્યક સમ્યક દર્શન તો આપણે બધા કરીએ છીએ, પણ પાત્રતા વિના સમ્યક ક્યાં રહેશે? ચોખ્ખું લખ્યું છે એમની ભૂમિકામાં, એ વિશે જરા વધારે વિચારવા જેવો છે. એ પ્રકાર નથી એટલે એ પ્રકાર ઊભો થાય એ અર્થે પણ વિચારવા જેવો છે. અને તો કાંઈક પાત્રતા આવે, પાત્રતા આવે તો આગળની વાત છે, નહીં તો બધી વાતો છે ભેગા થઈને, વાતો સિવાય એમાં કાંઈ વાતે વડા થાય એવું નથી ને પેટ ભરાય એવું પણ નથી.